સત્સંગ છાવણીના દ્વિતીય દિવસે પ્રારંભમાં આપણે કીર્તન વિવચન ઉપર જશું. પ્રેમ શીખી પ્રેમાનંદ સ્વયં બનાવેલ શુભાશી કહુરે એના 6 પદ છે એને આપણે સમજવા છે. જોકે પ્રેમાનંદ સ્વામી હજારો કીર્તનો બનાવ્યા છે મારની આજ્ઞાથી, મહારાજની આજ્ઞાની સાથે મારની ઈચ્છાથી. સંપ્રદાય ઇતિહાસ એમ કહે છે કે એક દાડો મહારાજ અક્ષરભવનમાં બિરાજમાન હોય અને પ્રેમાનંદ સ્વામી મહારાજની પાસે જયારે આવ્યા ત્યારે મહારાજ પ્રેમાનંદ સ્વામીને કહે છે, સ્વામી તમે સંસ્કૃત ભણો છો પણ તમારે સંસ્કૃત ભણવાની જરૂર નથી, તમે કીર્તન બનાવો. ત્યારે પ્રેમાનંદ સ્વામી કહે છે, પણ મહારાજ હું તો પિંગળ ભાષાને ભણ્યો નથી, પિંગળ શાસ્ત્રને ભણ્યો નથી. ત્યારે મહારાજ કહે છે, પ્રેમ સખી તમે 3 સારસ્વત શાસ્ત્રને ભણ્યા છો, તાલનું સુરનું તમને જ્ઞાન છે, માટે બનાવો ને. તો પ્રેમાનંદ સ્વામી કહે છે, પણ મહારાજ ક્યાં બ્રહ્માનંદ સ્વામી, ક્યાં મુક્તાનંદ સ્વામી, એની સામે મારે હું કીર્તન બનાવવાનું. અને મહારાજ એનામાં મારામાં બહુ મોટો ભેદ છે, એ તો બાદ જેવા કહેવાય હું તો સામાન્ય પક્ષ જેવો કહેવાઉ, એના કીર્તનો સામે મારા કીર્તનનું શું ઉપજ છે? મહારાજ કે એના બનાવેલા એ ગાશે, તમારા બનાવેલા તમારે ગાવા. અમારા ચરિત્રને યાદ કરી અમે જે જે લીલા કરી એને મળો લખવા, પ્રેમ શીખી અમે તમારા ઉપર રાજી છીએ. અને સાંભળો, બ્રહ્માનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીના બનાવેલા કીર્તનો તો કદાચ નિત્ય લોકો ગાય કે ન ગાય, પણ તમારા બનાવેલા નિત્ય ગાશે, અમારા તમને આશીર્વાદ છે. પછીથી પ્રેમાનંદ સ્વામી કીર્તનો બનાવવા માંડ્યા, સરસ કીર્તનો બનાવતા હતા, પણ પ્રેમાનંદ સ્વામીનું મૂળ નામ નિજ બોધાનંદ હતું. કીર્તનની છેલ્લી કડી બરાબર જામતું નહોતું. પછી મહારાજ કહે કે તમારા કીર્તનમાં એકલો પ્રેમ નિતરે છે અને આ નિજ બોધાનંદ નામ બરાબર જામતું નથી, માટે આજથી તમારું નિજ બોધાનંદને બદલે પ્રેમાનંદ નામ રાખશું અને તમે અમારી ઈચ્છાથી અદ્ભુત કીર્તનો બનાવશો. તમારા કીર્તનો ગાનાર, તમારા કીર્તનો સાંભળનાર એ તમામને અખંડ અમારી મૂર્તિ યાદ આવી રહેશે, અમારી મૂર્તિ ભૂલાશે નહીં, એવા અદ્ભુત કીર્તનો તમારા દ્વારા બનશે. અને પછી પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ કલમ ઉઠાવી અને અદ્ભુત કીર્તનોની રચના કરી છે, સ્વભાવિક ચેષ્ટા વગેરે વગેરે. એમાંની અદ્ભુત કૃતિ શોભાશી કહુરે રૂડી, વર્ણન કરતા જાય ચિત્ત બુડી, નિત્ય પ્રભાત કાળે ગવાતા કીર્તનો, એને આપણે પ્રભાત કાળે પ્રેમથી સાંભળીશું. તો આવો સાંભળીએ કીર્તન. Thank you.
Hari Var Jai. કરતા જાય ચિત ભૂરી
સો પાસી
સ્વામીએ અદ્ભુત પોતાનો સ્વઅનુભવ લખ્યો છે. શોભાશી કહો રે રૂડી, વર્ણન કરતા જાય ચિત્ત બૂડી. સ્વામી કહે આ મૂર્તિનું વર્ણન હું શું કહું, શોભાશી કહો રે રૂડી. એક એક શબ્દો પર જે ભાર છે ને, શોભાશી કહો રે, આપણે સામાન્યપણે તો ગાતા હોય શોભાશી કહો રે રૂડી, પણ સ્વામી ત્યાં બહુ ભાર માં શોભાશી કહો. ઓહો હો, આ મહારાજની શોભા એનું વર્ણન હું શું કરું એમ. આ મહારાજનું વર્ણન કરી શકાય એમ નથી. શોભાશી કહો, અહોભાવથી સ્વામી લખી રહ્યા શોભાશી કહો. કારણ કે મહારાજનું રૂપ, મહારાજની લાવણ્યતા એક એક અદભુત છે. ભલભલાની વૃત્તિઓને ખેંચી લે. ઘણા વર્ષ પહેલા એમ કહેવાય છે કે ત્રણ જણા અઠ પકડી, બે ગ્રસ્ત થઈ ત્યાગી, કે આપણને જ્યાં સુધી મહારાજ પ્રગટ દર્શન ન દે ને ત્યાં સુધી અંજળનો ત્યાગ કરીને અખંડ ધ્યાન કરવું. એક ભંડકમાં બેસી ગયા અમે. એક તો બે ત્રણ દાડા થયા એટલે હિંમત આરીને ઊભા થઈ ગયા, અને બીજાને પાંચ છ દિવસે મારની મૂર્તિનું તેજ દેખાણું. પણ ત્યાં તો ડગલે ચહકી ગઈ, તેજ 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 તેજ. અને ત્રીજાને મહારાજની જરાક ઝાંખી થઈ, આહા આહા, બીજું કે આવડે જ નહીં એમ. શોભાશી કહો. સંપ્રદાયના ઇતિહાસ એમ કહે છે કે આધારાનંદ સ્વામી મહારાજને કીધું કે મહારાજ આપ તો સર્વોપરી જ છો, એમાં તો કઈ શંકા જ નથી, પણ અક્ષરધામમાં અને અહીંયા એક જ મૂર્તિ હોવા છતાંય મહારાજ આપ અહીંયા આપનું ઐશ્વર્ય પ્રતાપ દબાઈને વર્તો છો, તો જરાક દેખાડો ને. મહારાજ કે સમી રહેવા દો ને, કે આ દર્શન કરો છો બરાબર છે કે નહીં. મહારાજ એકવાર જરાક ઝાંખી કરો. મહારાજ કે સ્વામી અમે તમને બરાબર કહીએ છીએ, આ દર્શન કરો છો બરાબર છે. આધારણ સમય અટ પકડી, નહીં મારા જરાક ઝાંખી કરાવો. અને મહારાજના મુખમાંથી શબ્દ નીકળ્યા, સ્વામી દેખી મેરે સામને. અને જ્યાં સ્વામી મહારાજની સામે જોયું એટલી અલૌકિકતા દેખણ, એટલી અલૌકિકતા સ્વામીનું ચહકી ગયું. ઓહો 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 ઓહો, બીજું કાંઈ ન બોલે. આધારણ સમય કેવડા મોટા સાધુ એનું ચહકાઈ દીધું. ઓહો ઓહો ઓહો, એમ લખ્યું. ત્રણ દાડા તો ઘરમાં પૂરી રાખવા પડ્યા. શોભાશી કહું ને, મહારાજની લાવણતા, મહારાજની મૂર્તિની શોભા શી કહું. આ જગતનું કા ખારો પદાર્થ હોય તો નથી કહેતા ભાઈ, એનું એની હું વાત કરવી એમ. હાવ નાશવંત હોય તોય લોકો એમ કે એની શું વાત કરવી એમ. તો એ બધાના સર્જનહાર એ મૂર્તિનું વર્ણન કરવા માટે જ્યારે પ્રેમ શેખી પ્રેમાનંદ સ્વામી બેહે ત્યારે બોલે જ ને, શોભાશી કહો રે રૂડી, વર્ણન કરતા જાય ચિત્ત બૂડી. એનું વર્ણન કરતા કે એ મૂર્તિનું શ્રવણ કરતા, વર્ણન કરનાર એનું ચિત્ત બૂડે એટલે બોડું થઈ જવું, બૂડે એટલે બોડું થઈ જવું. પછી વર્ણન કરનારનું ચિત્ત બીજું ચિંતન કરવા સમર્થ ન રહે, સાંભળનારનું ચિત્ત પણ બીજું સાંભળવા માટે સમર્થ નો રહે. એ માર્ગનો મહિમા સમજ્યા પછી એ મૂર્તિનું વર્ણન કરે અથવા તો સાંભળે, ચિત્ત બોળું થઈ જાય. પછી એના ચિત્તની અંદર જગતના જે ચિંતવનો થાય છે એ બધા ચિંતન રોકાઈ જાય છે. ને તો બ્રહ્માનંદ સ્વામી વગેરે વગેરેને ઘણા બધા સંકલ્પ હતા, આવા રાજકવિ થશું, આવા શિરપાઓ પ્રાપ્ત કરશું, આ બધા ના, આ બધા એક એક થી એક એક ચડિયાતા હતા. પણ જ્યાં મહારાજના દર્શન કર્યા, મહારાજની શોભા જોઈ ચિત્ત બોળું થઈ ગયું, બસ મહારાજ વિના હવે કાંઈ ન ખપે, મહારાજ વિના કાંઈ ન જોઈએ. સ્વામી કે હરિવર જોયા રે રંગમાં મોહી હું તો રશિયાજીના અંગમાં, હરિવર જોયા રે રંગમાં, રંગમાં એટલે રંગેલા, રંગમાં એટલે મોજમાં, રંગમાં એટલે મોજમાં, મહારાજને મોજમાં. અને યાદ રાખજો, સામાન્ય વ્યક્તિની મોજ ઉત્તર ચડ અખંડ ચાલે જ રાખતી હોય, ભલા માણસો ભગવાનની મોજમાં આવે એની મોજે કે ઉતારી ન શકે. એને પણ અરખ અને શોકની હેડકી જો ન આવે, જે ભગવાનની મોજમાં આવી જાય એને તે, તો સ્વયં ભગવાનની કેવી મોજ છે. હરિવર જોયા રે રંગમાં, એટલા મોજમાં મારે જોયા છે. એટલે તો જ્યાં જ્યાં મહારાજ હતા ને ત્યાં મોજ ઉઠી નીકળતી. યત્ર યત્ર વસત સ્વામી પૂરે ગ્રામે અથવા વને, તત્ર તત્ર જનાયન શતશ સહસ્રશ. આ શ્લોક શતાનંદ સ્વામીએ કેમ લખ્યો, શા માટે લખ્યો, કેમ લખવો પડ્યો? કારણ કે સ્વયં શતાનંદ સ્વામી અનુભવ્યું છે કે જ્યાં જ્યાં મહારાજ જતા ત્યાં ત્યાં એવી મોજ ઉમટતી કે જેને કારણે મોજને લૂંટવા માટે હજારો લાખો લોકો ઉમટી પડતા. પછી એ શહેર હોય તોય ભલે, નગરો હોય તોય ભલે, ગામ હોય તોય ભલે, અને જંગલ કેમ ન હોય, જંગલ હોય તોય ભલે. હરિવર જોયા રે રંગમાં, મહારાજની મોજ જેવી છે, મહારાજને મોજમાં જોયા. જોકે ભક્તો, જેટલા જેટલાને મહારાજ મળ્યા છે એ બધા મોજમાં આવી ગયા. પછી અમીર હોય તોય ભલે ને કંગાળ હોય તોય ભલે. અંગ્રેજ ગવર્નર એકવાર એક ગામની અંદર પ્રવેશ કરતો હતો, ગામની બહાર એક ખેતર, ને ખેતરમાં કોળી પટેલ, કોળી ભગત બળદ ચલાવતો હતો, પણ સરસ દૂધ જેવો રંગ એવા સુંદર બળદ, અને કપાળમાં તિલક ચાંદલો, ભડકાદાર કપડાં પહેરેલા, અને મોજમાં કીર્તન લલકારે જાય, અને બળદ ચલાવતો હતો. એને જોઈને પહેલા અંગ્રેજ ગવર્નરના મનમાં વિચાર થયો, ઓહો આ તો ગામનો કોઈ પટેલ્યો લાગે છે, કે ગામ ધણી લાગે, કેટલો મોજમાં છે. એટલે પછી એને બીજા જે ત્યાંથી ગામના લોકો તેને પૂછ્યું, આ ગામ ધણી છે? પેલા લોકો કીધું, ના ભાઈ, ગામ ધણી તો કોળી છે. ત્યારે ગવર્નર કે, પણ કોળીને આટલી બધી મોજ? આ એના મોઢામાં શબ્દ નીકળ્યા, મેં ઘણા બધા મોજીલા જોયા, પણ આ સુધી આવો મોજીલો માણા મેં મારી જિંદગીમાં જોયો નથી. કે વિચારો, ભગવાનનો રંગ ચડી જાય એની મોજ એવી હોય, આવો મોજીલો માણા મેં મારી જિંદગીમાં જોયો નથી. અને મેં ગવર્નર પાસે અંગ્રેજ, એટલે એને જોયો જ ન હોય. કાંઈક મોજ છે ને થોડી ઘણી ભારતમાં, જે ભારતને છોડો ને તો આખી દુનિયા શોકમાં ડૂબેલી છે, આટલો બધો મોજમાં. અને મોજ છે નહી, અંગ્રેજ ગવર્નર થી રહેવાનું નહીં, કોળી પટેલની પાસે આવીને કહે, એટલે તને આટલી બધી મોજ છે નહી. ત્યારે એ કોળી પટેલના મોઢામાં જ શબ્દ નીકળ્યા, મને મોજ ન હોય, મેં આ લોકનું જ કર્યું, આટલું નહીં, મારું પરલોકનું થઈ ગયું, મને પ્રગટ ભગવાન સ્વામી નારાયણ મળ્યા છે. ગવર્નર સાહેબ, તમને તો આ દુનિયાની સંપત્તિ મળી, મોટપ મળી, મને તો આલોક અને પરલોક બે મળી ચુક્યા, અને હું તો તમને એમ કહું છું, એક વાર એ મોજીલા ભગવાનના દર્શન કરશો તમને મોજ ચડી જાહે. તમે ભગવાન સ્વામિનારાયણને જોયા છે? તો કે નથી જોયા, તો એકવાર દર્શન કરવા જાજો. અને માટે એને સંકલ્પ થયો કે ખરેખર ગુજરાતમાં વાત તો સાંભળતો હતો કે સ્વામિનારાયણ ભગવાને ચારે બાજુ સદા ચાર પાથરો છે, પણ આજ મેં અનુભવ કર્યો, માટે હવે મારે પણ એ મોજનો અનુભવ કરવો. એના જોગમાં આવે એ મોજીલો જો બની જાય તો સાહેબ મહારાજની મોજ શું કેવી. હરિવર જોયા રે રંગમાં મોહી હું તો રશિયાજીના અંગમાં. અને મહારાજની મોજ જોઈ જેથી કરીને મારા અંગમાં મોહ લાગ્યો. જોકે મહારાજની આખી મૂર્તિ જેવી છે, પછી આંખ હોય, નાસિકા હોય, એ ચરણો હોય, આખી મૂર્તિ સાકરનો નાળિયેર છે, ગમીને બચકું ભરત મીઠું જ લાગે. તમે સંપ્રદાયના ઇતિહાસમાં દ્રષ્ટિ નાખશો, કેટલાક આંખમાં આંખના લટકે મોહ્યા, કેટલાક હાથના લટકે મોહ્યા છે, કેટલાક મારીને ચાલ જોઈને મોહી ગયા છે, કેટલાક મારની વાણી સાંભળીને મોયા છે, કેટલાક મારીની નાસિકા જોઈને મોહી ગયા છે, કેટલાક મારની વાણીને સાંભળતાની સાથે ગાંડા થયા છે. કારણ કે એક એક વાત જ મારની અલૌકિક છે. નિત્યાનંદ સ્વામી મારના દાંતને જોઈને મોહ્યા, અને પૂર્ણાનંદ સ્વામી મારની હાલને જોઈને મોહી ગયા. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી મારને આંખનું લટકું જોઈને મોહી ગયા. બ્રહ્માનંદ સ્વામી મારના હાથના લટકાને જોઈ અને ચણાર્યુંને જોઈને મોહી ગયા. હું તું ખુલ્લી આંખે રે ઉર્ધ્વ રેખા દેખું. આ એક એક વ્યક્તિ એક એકમાં મોહ્યા. માટે અહીંયા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કે મોહી હું તો રશિયાજીના અંગમાં. મહારાજના અંગમાં મોહ લાગ્યો છે. ઉદર અનુપમ રે નિરખી, ઉપમા પીપળા પાનના સરખી, ત્રિવળી સુંદર રે શોભે, જોઈ જો ચિતળા મારા લોભે. ઉદર અનુપમ રે, જો કે બધું અનુપમ છે. મહારાજે પંચાળાના ચોથા વચનમાં કીધું, મહારાજ કે અમારી એક એક વાત અનુપમ છે, જેને કોઈની ઉપમા ન દેવાય. અમારી નાસિકા એવી છે જેને કોઈની ઉપમા ન દેવાય, અમારી આંખ એવી છે જેને કોઈની ઉપમા ન દેવાય, અમારું બોલવું એવું છે જેને કોઈની ઉપમા ન દેવાય. આ જ વાત મહારાજ અંત્યના 37માં પણ કીધી, કોઈની ઉપમા ન દેવાય. અને એટલે જો ને મહારાજ બુદ્ધે જ ગયા ત્યારે એવું રળિયા દાસી નથી કીધું કે તમારી જેવા તો અહીં કંઈક હાલ્યા આવે છે, પાકી રસોઈ આપવા બેહી તો નવરા છે ના થાય. મહારાજ કે અમારે જેવું કોઈ આવ્યું હશે, અને કારણ કે અમારી જેવા અમે એક જ છીએ. મહારાજ પીપલાણે પધાર્યા, બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે ને. એ વખતે નરસિંહ મહેતા બાર ગયા હતા, એના માતુશ્રી હતા ઘેરે, અને મહારાજે ત્યાં જઈને ભિક્ષાવૃત્તિ માંગી. મહારાજ કે મને ભિક્ષા આપો, ત્યારે એની માં કહે અમે કેવા નવરા છીએ, તમારી જે ભિખારી માટે આપવા માટે તમારી જે ભિખારા કંઈક આવ્યા. મહારાજ કે ઘણા બધા આવ્યા છે પણ અમારી જેવું કોઈ આવ્યું નથી. અરે તમે તો શું તમારે કરતા અચ્છા અચ્છા આવી ગયા છો, પાંચ હાથ પૂરા તોડ્યું દાઢી વાળા. મહારાજ કે એવા આવ્યા હશે પણ અમારે જેવું કોઈ આવ્યું હશે નહીં. મહારાજ ઘણું બધું કીધું તો ડોશીને હા પડી નહીં. અને પછી મહારાજ હાથનું લટકું કરી અને ચાલતા થયા. અને સંપદાના ઇતિહાસમાં લખાણું કે મારનું હાથનું લટકું નરસિંહ વિપરેની માના હૃદયમાં બેહી ગયું. મહારાજ તો ગયા, નરસિંહ વિપ્ર જે ઘેરે આવ્યા તેની માના મોઢામાંથી એવા શબ્દો નીકળ્યા, એક વર્ણી આવ્યા હતા. જો કે એને ભિક્ષાવૃત્તિ માગી મેં આપી નહીં, પણ એ વર્ણી અલૌકિક હતા. કે આ હું નભાઈ કે અભાગણી તે આપી નહીં રસોઈ, અને એને માગી છતાંય મેં આપી નહીં, પણ વર્ણિ હાથનું લટકું કરી મને ભૂલાતું નથી. લાગે છે કે સામાન્ય નહોતા. જો કે મેં તો કીધું કે અહીંયા ઘણા બધા, એણે મને કીધું કે ઘણા બધા આવ્યા છે પણ અમારે જેવા નહીં આવ્યા, પણ હું ન ઓળખી શકીએ. હજી મને એમ છે બહુ દૂર નહીં ગયા, જાઉં બોલાવતા હોય. અને નરસિંહ વેપર મહારાજને બોલાવીને લાવ્યા. અને મહારાજને હું જમવા આપ્યો જુવારનો ધાન, અને દૂધ મહારાજને આપ્યું. દૂધ અને જુવારનું ધાન મહારાજને જમવા આપ્યું. મહારાજ આમ નીચોવી ઊંચા કાઢી નાખ્યા અને દૂધ દૂધ પી ગયા. ત્યારે ડોશી ક્યાંય આમ તો વૈરાગી છે પણ એમાં સ્વાદ્ય દેખાય છે કે. મહારાજ કે અમે આવું જ કરવા આવ્યા છીએ. હું બોલ્યા અમે આવું જ કરવા આવ્યા, જગતના કૂચા કાઢી નાખીએ, અમારો અમે રસ પાવા માટે બ્રહ્માંડમાં આવ્યા છીએ. તો ડોશી વાતને સમજી ન શક્યા. અને મહારાજ બોલ્યા કે ડોશીમાં કઈ સમજાણું તો કે અમારે સમજવાની જરૂર નથી. કે જીવને ખોટી ગાંઠ વળી જાય ને પછી કોઈ રીતે આ ન પડે. અમારે સમજવાની જરૂર નથી, અમને તો પ્રગટ ભગવાન રામાનંદ સ્વામી મળ્યા છે. અને વર્ણિ આમ તપ કરી કરીને તૂટી જાઓ ને તોય પણ મુક્તિ નહીં થાય. મુક્તિ જોઈતી હોય તો લોજમાં જાઓ, રામાનંદ સ્વામીને શરણે થાવ તો મુક્તિ થાય. પછી મહારાજ જોકે લોજ ગયા, રામાનંદ સ્વામીને મળ્યા. ફરીને મહારાજ પીપલાણે જ્યારે આવ્યા ત્યારે રામાનંદ સ્વામીએ ડોશીને કીધું, ડોશી અને તમે ઓળખો છો અને ઓળખો છો તમે, ઓળખું છું ને આને, તમે ધાન ને દૂધ ખવડે ઈ જ પોતે, એમાં મોટી કઈ વાત છે? ત્યાં રામાનંદ સ્વામી કે એમ નહીં, હવે અમને પડતા મૂકો. અને આ વર્ણી જેવા તો એક જ છે, એના જેવું બ્રહ્માંડમાં નહીં, અનંત કરોડો બ્રહ્માંડમાં કોઈ નથી આની જેવા, એક જ છે. તમે ક્યારને અમારું ભજન કરો, અમને પડતા મૂકો ને એનું કરો શરૂ. આ તો સર્વ અવતાર ના અવતારી સર્વ કારણના કારણ છે. આની જેવા તો આ એક જ છે, કોઈને પણ આની સાથે ઉપમા ઘટે તેમ નથી, એવા અનુપમ મૂર્તિ વર્ણી પોતે આવ્યા છે. માટે અમને પડતા મૂકો અને એમાં તમે હેત કરો. રામાનંદ સ્વામી પોતે ઓળખાણ કરાવી અને પછી ડોશીને હા પડી. ત્યારે મહારાજ કહે છે રામાનંદ સ્વામીને કે ગુરુદેવ, અમે તો એ ડોશી ઉપર કેદાડાની કૃપા કરી બેઠા છીએ, ડોશીને પૂછો અમે ભૂલાઈશ કે? ત્યારે ડોશી બોલ્યા, હા બાપિલ્યા, તમે ભૂલાતા નથી. જીવને પાછું મોટાપણાનું માન બહુ હોય ને, હા બાપિલ્યા એટલે શું ખબર? એ છોકરો સમજીને બોલ્યા, હા બાપિલ્યા ભૂલાતા નથી. ત્યારે રામાનંદ સ્વામી કહે, બાપલ્યા બાપલ્યા કરતા જોજો, આની અંદર દીકરાનો ભાવ નહીં રાખતા પાછા, આ તો સ્વયં પરમેશ્વર પધાર્યા છે. માટે આ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એમ કે, ઉદર અનુપમ રે નિરખી, ઉપમા પીપળ પાન ના સરખી. માર અનુપમ છે. અને ભક્તો, એવા મહારાજમાં જેને જેને પ્રેમ લાગી જાય છે, અનુપમ, બાકી જગતનું ગમે તેવું પદાર્થ હોય ને તોય પણ એને ઉપમા એકબીજાને ઘટે એમ હોય, પણ મહારાજ અનુપમ એટલા માટે છે, એના જેવો એક જ છે. મહારાજની ઉપમા બીજા ન પાય પણ યાદ રાખજો, એમ કહી શકાય આ અવતાર ભગવાન જેવો થયો અથવા મહારાજ જેવી સામર્થ્ય છે, પણ એમ ક્યારે ન કહેવાય કે મહારાજની અંદર રામકૃષ્ણ આદિ અવતાર જેવી સામર્થ્ય, એમ ન કહી શકાય, ઉપમા ન અપાય. દાખલા તરીકે છાશ મીઠી હોય એમ કહેવાય દૂધ જેવી છે, પણ દૂધને એમ કહેવાય છાશ જેવું છે? તળાવ મોટું ભાળી જાય તો ઉપમા અપાય, ઓહોહો મોટું સાગર જેવું છે, પણ સાગરને એમ કહેવાય ઓહોહો આ તો તળાવ જેવો છે, કહેવાય ન કહેવાય? કોઈ રૂપાળો માણસ હોય તેને એમ કહી શકાય, કહો આ તો રાજા જેવો છે, પણ રાજાને એમ ન કે અખંડિયા જેવો છે. કારણ કે મોટી વસ્તુ એવી છે કે જેને અન્યની ઉપમા ન ઘટી શકે, એ મહારાજ એવા છે, અનુપમ છે, એને મહાપુરુષની ઉપમા ન આપી શકાય, એને કોઈ અવતારની ઉપમા પણ ન આપી શકાય. અનુપમ મહારાજ છે. મહારાજનું જે ઉદર છે એ પીપળાના પાન જેવું, પીપળાના પાન જોયું તમે કેટલું સરસ આમ આમ હોય, એ મહારાજનું ઉદર એટલું સરસ છે કે સ્વામી કહે એ ઉદરને પણ કોઈની ઉપમા આપી શકાય તેમ નથી. ત્રિવળી સુંદર રે શોભે, જોઈ જોઈ ચિતડા મારા લોકો. મારાના ઉદરમાં ત્રિવળી પડે છે. ભક્તો, ક્યારેક જીવન છે અધિવ્યાધિમ જીવન ઘેરાય, બહાર નીકળવાનો રસ્તો ન મળે, ત્યારે મહારાજના ઉદરનું ધ્યાન કરશો. મૂર્તિનું તો કરતા જશો, ઉદરનું ધ્યાન કરજો અને એમાં ત્રિવળીના દર્શન કરશો. ત્રિવળી આધિ વ્યાધિ ઉપાધિ ત્રણે ટળાઈ નાખશે. યાદ રહે, આધિ વ્યાધિ અને ઉપાધિ. આધિ કોને કહેવાય? દેવ સંબંધી કાંઈ તકલીફ આવી પડે ને એ આધી છે, આંધી નથી કહેતા, એ આધી. આધી વ્યાધિ, વ્યાધિ એટલે આ દેહનું જે દુઃખ હોય ને એ વ્યાધિ છે. પ્રાપ્ત થયું છે, પદાર્થ પ્રાપ્ત થયું છે, પણ એનો ઉપભોગ નથી કરી શકાતો દેહના દુઃખને લઈને. પછી ધન હોય તોય ભલે, ખાવાનું હોય તોય ભલે, જે હોય તે. હવે મારું ભગન દોડવું એમ કે આ લોકો દોડવા રિફાઈમાં લાભ લ્યો તો ન દોડી શકે, કારણ કે વ્યાધિ છે. એટલે પ્રાપ્ત પદાર્થ થયા પછી પણ પગ હોવા છતાંય પણ કામ ન લઈ શકાય, એ બધી શું છે? વ્યાધિ છે. અને પછી શું આવે? ઉપાધિ. સંકલ્પ છે પણ પદાર્થ નથી, ઈચ્છા છે પણ શું છે? વ્યવસ્થા નથી, એને કહેવાય ઉપાધિ. પ્લેનમાં બેહીને અમેરિકા જવું પણ ખીચું ખાલી છે, એને શું કહેવાય? ઉપાધિ. આ બધી આધિ વ્યાધિ ઉપાધિ તમામને ટાળનાર મહારાજની ઉદરની જે ત્રિવળી છે, તમામ થકી જીવાત્માને બહાર લઈ જાય અને ભગવાનમાં અખંડ પ્રેમ કરાવે છે. ભક્તો આ આખા એક દેવા છે, સહેજે સહેજે મારાની મૂર્તિનું અનુસંધાન રહેશે. એટલે ભગવાનના ભક્તો જેમ જેમ કથા આવતી જાય તેમ તેમ જ્યાંની કથા ચાલતી હોય ત્યાં વૃત્તિને ઠેરાવી. મારની ઉદરની કથા ચાલતી હોય તો મારાના પેટને અમે જોઈ રાખવું. મહારાજની હવે ત્રિવળીની કથા ચાલે છે તો ઉદરમાં પડતી ત્રિવળી એને પ્રેમથી નિરખવી. જોકે મારાને એક એક અંગ જેવા છે એની પાસે ગાંડા થઈ ગયા, આપણે ક્યારેક ક્યારેક નથી સાંભળતા. ભક્તો કેવા કેવા સંકલ્પ કર્યા, મહારાજ સંકલ્પ પૂરા કર્યા. બોલો સાતપડા ગામનો ભગત, ભગો ભગત, ભગો ભગત, ભગા ભગત, બોલો સંકલ્પ કેવો કરીને આવ્યા ખબર? હવે જો સ્વામિનારાયણ હોય તો એની ડ્યુટી પર મને રૂપિયો મૂકવા દે. બોલો આવો સંકલ્પ કરીને આવ્યા. અને મારા સભા પર બેઠા હતા. હવે ભગા ભગત આવીને જ્યાં પગે લાગવા ગયા ને ત્યાં મારા સુઈ ગયા, લાંબા થયા. ભક્તોના મનમાં થયો ભર સભામાં કાન લાંબા થયા. અને ત્યાં તો મહારાજે જામો હતો ને એક બાજુ કર્યો, મહારાજ કે ભગલા આ નજીક આવી કે મૂક ડૂટી પર રૂપિયો, કે ડૂટી પર રૂપિયો મુકાવી અને ભક્તની વૃત્તિને મહારાજે ખેંચી. એટલે મહારાજ આ પૃથ્વી પર ભગવાનનું આવું એટલા માટે જ હોય છે, સામાન્યપણે જીવાત્માની ચિત્તની વૃત્તિ જગતમાંથી ઉખડીને ભગવાનમાં જોડાવી બહુ કઠણ કામ છે, બહુ ગહન કામ છે. એ કામ સરળ કરવા હાટું જ ભગવાન પૃથ્વી પર આવી અવની લીલાઓ અદભુત અદભુત કરે છે, જેથી કરીને ભક્તની વૃત્તિ એ ભગવાનના ચરિત્રની અંદર ઓતપ્રોત બને અને ભગવાન એ ભક્તને સહેજે સહેજે સાંભળે. અને ભક્ત જયારે ભગવાનને સંભાળે ને ત્યારે ભગવાન એ ભક્તની મદદ કરવા માટે તૈયાર જ હોય. આખા ગામનો એક બહુ સરસ ઇતિહાસ તમને કહું. કાનજી પટેલ હતા, કાનજી પટેલ બહુ મહારાજમાં પ્રેમવાળા ભગત, એના માતુશ્રી બહુ સારા ભગત હતા. ઈ એક દાડો સાંજે સીમમાં જતા હતા, શું કે રાતે શું કરવા, રખોપું કરવા, હા રખોપું કરવા. ત્યારે એની માં કહે પણ બેટા આ આ ત્રણ ચાર ભેંસુ એ હારે દૂજે છે, હું એકલી કેમ છાશ કરીશ, તું પાછો વહેલો આવતો રહીજે. તો કે માં ચિંતા કરીશ નહીં, વહેલો આવતો રહીશ, પણ પાછું મારે પાછું ખેતર જવું હોય એટલે ટાઈમ વધારે ન બગડે એટલા માટે હું આવું નહીં, પહેલાં દહીંને ગોળીમાં નાખીને પાણીને ગરમ કરી રાખજે એટલે જલ્દી છાશ વલોવાઈ જાય. માડી કે વાંધો નહીં. અને પછી ભગત વાળીએ ગયા, પણ ભગત હતા એટલે ભગત તો ભગત જ હોય. આજુબાજુ બધે ખેતરમાં આટો મારી મેળો હતો, મેળે પછી ચડી અને માળા ફેરવા લાગ્યા. અને માળામાં એને બહુ સુખાયું, એવું સુખાયું કે મોડી રાત સુધી માળા ફેરવે જ રાખીએ, ફેરવે જાય મોડી રાતે ઊંઘાવી. હવે મોડી રાતે હું ગાઈને પછી સવાર જગાડું નહીં, એટલે આપણે કીધું તું ને ટાઈમે હોઈ જવું, કાલે કીધું તું ને. પછી ભગતને વહેલું જગાડું નહીં. અને આ બાજુ ડોશીમાં ગોળીમાં દહીં નાખ્યું, પાણી ગરમ કર્યું, પણ કાનજી ભગત આવ્યા નહીં. એટલે વારંવાર ડોશીમાં ચિંતા કરે અને બૂમ બૂમ કરે, એટલે કાનજી ક્યાં ગયો, અમુક ટેવ નહીં થયો. હવે ક્યાં નો ક્યાં હોય ને તો અહીં બોલ બોલ કરે, બોલો કાનજી ક્યાં ગયો, હજી આવ્યો નહીં. સવારના પહોરમાં કેટલો યાદ કરવો. હાજે ને મેં વારે વારે વાળી વાળીને કીધું હતું કે વહેલો આવતો રહે, જે વહેલો આવતો તોય આવ્યો નહીં. કાનજી ક્યાં ગયો, ક્યારે કાનજી આવશે, કાનજી નહીં આવતા આ છાશ કોણ કરશે, એમ વારંવાર બોલાતા હતા. અને ભગત ભગવાનનું ભજન કરીને સૂતા હતા. ભક્ત જ્યારે ભગવાનનો બને ને ત્યારે ભગવાન ભક્તના બની જાય. ભગવાન શ્રી કાનજી પટેલનું રૂપ ધારણ કરી અને ડોશીમાન્ય પગ્યા. ભૂખ બહુ લાગી, જલ્દી કા ખાવાનું આપો. ડોશીમાં કે ઘડી ખમીને તો રોટલા ઘડી દો. તો રોટલા ની કે હાંદનું જે પડ્યું આપી દો ને. તો હાંદનું તો કાંઈ નથી, કે ધાન પડ્યું જારીનું, અને દૂધ છે તો દૂધ છાશ છે કે મોળે છાશ છે, ધાન તો છાશ ને ધાન હાલશે જલ્દી આપી દો ને. અને પછી ધાન અને મોળે છાશ મહારાજને. તો ડોશીમાના મનમાં વિચાર થાય, મહારાજે એક બહુ અદભુત વાત બતાવી કે ભગવાન ગમે તે રૂપમાં હોય તે મૂર્તિનું આકર્ષણ એવું છે, એમાં સહેજે સહેજે મનની વૃત્તિ ખેંચાય. ડોશી વારંવાર કાંજી નામ જોવે, મનમાં એમ થાય કાંજી જ છે, મોઢામાં જો ને તેમ તને કાંજી જ છે. પણ પાછું આમ મન એમ કે આજ એની અંદર જે ખેંચાણ છે એ કાંક જુદું છે, પણ પાછું મોઢામાં જોવે તો કાંજી જ દેખાય, એટલે બીજું કાંઈ વિચાર થઈ ન હગે. એમ વિચાર કરતા કરતા ડોશીમાં એમ મારીને જમાડ્યા. અને પછી મહારાજ કે હું ખેતર જાઉં છું, માડે બપોરના તમે ભાત લઈને આવજો. ડોશીમાં કે વાંધો નહીં. અને મહારાજ ગયા અને 5 મિનિટ થઈ ત્યાં કાનજી આફળા ફાફડા દોડતા દોડતા આવ્યા. અને આવીને એની માને કે મામા રાજી રહેજે કે મોડું થોડુંક થઈ ગયું, કે રાતે મોડા સુધી જાગતો તો તે ઉઠાણું નહીં એટલે મોડું થયું. ડોશી તો હામું હામું કાનજીને જોઈ ગઈ. એટલે કાનજી તું શું બોલશો કે? હા હા કે માં, અરે પણ હમણાં તું આવ્યો તો આ છાશ તે ઉલોવી, અને પછી મેં તને ધાનને હમણાં તો છાશ ખવડાવી, આ બધી છાશ વલોવાઈ ગઈ. કાનજી એમ અચંબામું ભરાય, માં હું આવ્યો તો? અરે હું તો જાગી દોડતો દોડતો સીધો, અરે તું જ આવ્યો તો? કાનજી કે ના માં હું નહોતો. અન ડોશીમાના મનમાં તરત સંકલ્પ થયો કે મારું મન જે ખેંચાતું હતું એનું કારણ કાનજીને કહેતો, કાનજી કોણ આવ્યું છે? કાનજી કહે, મારું હૃદય એમ કહે છે માં તું બહુ ચિંતા કરતી હશે એટલે સ્વયં મહારાજ મારું રૂપ ધારણ કરીને આવ્યા છે. અંડોશીમાં કે આ બેટા સાચી વાત તારી, એટલે જ મારું મન એમાં બહુ ખેંચાતું હતું. ભક્ત જ્યારે ભગવાનનો બની જાય ત્યારે ભગવાન એ ભક્તના બનવા માટે તૈયાર થાય છે. મહારાજ આ બ્રહ્માંડમાં અનંત ભક્તોને સુખ દેવા માટે જ આવ્યા છે. એટલા માટે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કે મારું એક એક અંગ એવું છે, એ મૂર્તિ એવી છે, એને જે કોઈ સંભાળે એના ચિત્તની વૃત્તિ આખી ખંડિત બોડી થઈ જાય છે. અને મહારાજમાં મન એમનું લાગી જાય છે. મહારાજમાં મન જો લાગી જાય પછી એના બધા જ કાર્ય સ્વયં ભગવાન કરે. ત્રિવળી સુંદર રે શોભે, જોઈ જ ચિતડા મારા લોવે, આધિવ્યાધિ ઉપાધિ ટળાવી નાખે, એવી અદભુત મારાનું ઉદરમાં ત્રિવળી પડે છે જે મારા ચિત્તને લોભી લે છે, ખેંચી લે છે. અદ્ભુત બે કડી કઈ. અને હવે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી ત્રીજી કડી લખી રહ્યા છે.
ब्रह्मा बैस जासन वाणी
नागे काली
के साथ
काली ब्रह्मा बैस जासन वाणी
कति लंक जोई दे रे मन मा मृग पति लाज रहो महावन मा
शोभाशी कहु रे
હરિ બર જોયા રે રંગમાં મોહી પુતો રસિયાજીના અંગમાં
શોભાશી કહો રે રૂરી વર્ણન કરતા જય ચિત્ત પૂરી
હે શોભાશી કહો રે રૂરી વર્ણન કરતા જય ચિત્ત
નાભી ઊંડી રે રૂપાળી બ્રહ્મ બેસે ત્યાં આસન વાળી કટિલક જોઈને રે મનમાં મૃગપતિ લાજી રહ્યો મનમાં. અદભુત સ્વામી લખ્યું, નાભી ઊંડી રે રૂપાળી, બ્રહ્મા બેસે તે આસનવાળી. અહીંયા સ્વામી મહારાજ એ સર્વે સર્વા છે એવું બતાવવા માટે સ્વામી વાત લખી રહ્યા છે. કારણ કે બ્રહ્માનું ઉદ્ગમન સ્થાન વિરાટની નાભી છે. પણ મહારાજે મધ્યના 31માં વચનામૃતમાં લખ્યું, વિરાટની અંદર ઇન્દ્રિયો અંતકરણ બધું જ હતું, પરંતુ તેમ છતાં વિરાટ ઉભો થવા માટે સમર્થ ન થયો. સર્વથી પર પુરુષોત્તમે, સર્વથી પર પુરુષોત્તમ વાસુદેવ જ્યારે પ્રવેશ કર્યો ત્યારે વિરાટ ઉભો થઈ અને ક્રિયા કરવા માટે સમર્થ થયો. પછી નાભીમાંથી ભલે બ્રહ્માનું ઉદ્ગમન સ્થાન થયું હોય, ભલે ત્યાં બ્રહ્માએ પોતાનું આસન જમાવ્યું હોય, પરંતુ સામર્થ્યના દેનારા સ્વયં પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ છે. માટે આજ અદ્ભુત પ્રેમસખી પ્રેમાનંદ સ્વામી લખી રહ્યા છે, નાભી ઊંડી રે રૂપાળી, બ્રહ્મા બેસે ત્યાં આસનવાળી. બ્રહ્માને બેસવાનું સ્થાન છે. કટિલક જોઈને રે મનમાં મૃગપતિ લાજી રહ્યો મહાવનમાં. મારની કટિલ એટલે કેળનો ભાગ, એટલો સુંદર છે. સારામાં સારી કેળ સિંહની ગણાય છે. કોની ગણાય છે? સિંહની. સિંહ તમે જોજો, માથો બોથાલું હશે, કેળ એકદમ પાતળી સુંદર હશે. પણ મહારાજની કેળ તો એથી નહીં સુંદર છે કે જેને જોઈને સિંહ લાજ્યો અને વનમાં જતો, એટલે વનમાં રહે સ્વામી કે. એને તો ગામમાં રહેવું હતું પણ શરમ આવી, એટલી અદ્ભુત ઉપમા આપે છે. જેથી કરીને સિંહને પણ શરમ આવી ગઈ કે હવે મારું કાંઈ ઉપજે એમ નથી, અને ગામ છોડી નગર છોડી અને સિંહ વનમાં રહેવા જતો રહ્યો. હરિગર હરિએ ઉપવિતરે ધારી, મુનિના મનને આનંદકારી, નિરખી આનંદ રે પામી આવારૂડા પ્રેમ સખીના. સ્વામી હરિએ ઉપવિતરે ધારી, મુનિના મનને આનંદકારી. મહારાજ ઉપવિત જે ધારણ કરીએ છે એટલી સુંદર છે કે મુનિઓના મનને હરી લે છે. જોકે ભક્તો યાદ રાખજો, મહારાજ મનને જરૂર હરી લે પણ ક્યારે હરે, એ મહારાજના મેળાપની સાથે મારની જેમ જેમ ઓળખાણ થાય તેમ તેમ ચિત્તની વૃત્તિને હરી લે, પછી મન બીજે જાય. મુનિના મનને હરી લે છે એનું કારણ એની ઓળખાણ થઈ ગઈ. મહારાજે પણ અમદાવાદના 7માં વચનામૃતમાં એક બહુ સરસ પ્રશ્ન છે, મહારાજ આપના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થાય ને કોઈ કાળે વિવિચારને ન પામે એનો શો ઉપાય છે? એનો મતલબ હું થયો, મહારાજ તમને છોડીને ક્યાંય મન ન જાય એનો શો ઉપાય છે? ત્યારે મારું શું બતાવ્યું મહારાજ કે અમારું સ્વરૂપ ઓળખ્યામાં આવે તો પછી મન ક્યાંય જાય નહીં. અને પછી મહારાજ સ્વયં વાત કરી, મહારાજ કે લો અમારા સ્વરૂપની આજ કોઈ દી વાત નથી કર્યો પણ આજ કરીએ છીએ. મહારાજ કે 69 કાળની અંદર અમે અંતરદૃષ્ટિ કરીને તરત ત્યાં ગરુડ હાજર, તરત ત્યાં પોઠિયો હાજર થયો. અમે પોઠિયા આપણે બેસીને પછી કૈલાશ પહાડ ઉપર ગયા, પણ કૈલાશ સુધી પોઠિયો હાલી ગયો, પછી પોઠિયો આગળ વધી શક્યો અને પછી ગરુડજી ત્યાં આવ્યા. ગરુડ ઉપર બેસીને અમે વૈકુંઠ સુધી ગયા, પછી ત્યાંથી ગરુડજી પણ આગળ જવા માટે સમર્થ થયા. અને પછી મહારાજ કે અમે એકલા જ અક્ષરધામમાં ગયા, અને મહારાજ કે અક્ષરધામમાં જઈને મેં જ્યાં જોયું તો હું જ પુરુષોત્તમ છું, મારા સિવાય બીજો કોઈ પુરુષોત્તમ દીઠો નહીં. અને મહારાજ કે અનંત કરોડો બ્રહ્માંડની પૃથ્વીને મારા જમણા પગના અંગૂઠે કરીને જો ડગાવા લાગુ તો અનંત કરોડો બ્રહ્માંડની પૃથ્વી ડગમગવા લાગે. અને મહારાજ કે જ્યાં પણ સામર્થ્ય વ્યાપી છે. મહારાજ કેટલા સરસ શબ્દ બોલ્યા, મહારાજ કે અનંત કરોડો શંકર, અનંત કરોડો કૈલાસ, અનંત કરોડો વૈકુંઠ, ગોલોક વગેરે મારા તેજે કરીને તેજાયમાન છે, અને મારા સિવાય બીજો કોઈ પુરુષોત્તમ છે જ નહીં. મહારાજ કે આવી તમને હા પડી જાય તો પછી તમારું મન ક્યારે વિચારને પામે નહીં. વિવિચારને પામવું માને બીજી જગ્યાએ હા પડી, બીજી જગ્યાએ રોકાવું, અમને છોડીને બીજે પ્રતીતિ આવી. મહારાજ કે પછી પ્રતીતિ આવે અને દરેક શિબિરમાં કહું છું ને હજુ કહું છું, મહેરબાની કે નિવેદ્યત બંધ કરજો, મહેરબાની કરીને કંઠીમાં કોઈ દી માંદળીઓ નાખતા નહીં, મહેરબાની કરીને ટાઢા ચોલા ગરમ ચોલા કરતા નહીં, મહેરબાની કરીને અમારા કુળદેવીના અંતે એમાં પડતા નહીં. ભગવાન સ્વામિનારાયણ મળ્યા, હાથીના પગમાં બધું જ આવી, કાંઈ બાકી રહેતું નથી. અને જો આ શિબિરો ભર્યા પછી એમનું રહે તો સમજો હજી મન વિભિચાર ને પામે છે, અને મન જ્યાં સુધી વિભિચાર ને પામે ત્યાં સુધી ક્યારે પણ મારના સુતમાં વૃત્તિ સ્થિર થાય નહીં. અરે ઉપવિતરે ધારે મુનિના મનને આનંદકારી, મનમાં એટલો બધો આનંદ વ્યાપી ગયો મારના સ્વરૂપને જોતા, મારા શરીર ઉપર ધારણ કરી ઉપવિત જોતાની સાથે, કે જેને કારણે મન એમાં રોકાઈ ગયું. નિરખી આનંદ રે પામી આવા રૂડા પ્રેમ સખી ના સ્વામી. આવા રૂડા કેવા રૂડા, જેના જેવું બીજું કશું છે જ નહીં. નિરખી આનંદ પામી આવા રૂડા પ્રેમ સખી ના સ્વામી. પ્રેમાનંદ સ્વામી કે હું તો આનંદ પામી, તમારા જો આનંદ પામવો હોય તો તમે પણ આ મૂર્તિમાં ગરકાવ થઈ જાજો. આમાં ગરકાવ થશો તો તમને પણ આનંદનો કોઈ પાર નહીં રહે, એવો આનંદ થશે, એવો આનંદ થશે કે પછી તમારે કરવાનું કંઈ બાકી જ નહીં રહે. ખરેખર મહારાજમાં પ્રતીતિ જ્યારે આવે અને મહારાજમાં વૃત્તિ ઠેરાય પછી જીવને બીજો આનંદ મનાતો જ નથી. તુર્ખાગામનો એક ઇતિહાસ કહું. તુર્ખાગામમાં એક ઋષિ હતા, કૃષ્ણ ભક્ત હતા. પછી એક દાડો એને ઓચિંતા સમાધિ થઈ અને સમાધિની અંદર એ ગોલોકમાં ગયા અને ગોલોકની અંદર ભગવાન કૃષ્ણના દર્શન કર્યા. ભગવાન કૃષ્ણના દર્શન જ્યાં થયા એટલે કે હું તો બડભાગી બની ગઈ, ત્યારે ભગવાન કૃષ્ણ એમ કીધું, સાંભળો અમે પણ જેની પાસે સામર્થ્ય પામ્યા છીએ એવા ભગવાન આ ધરા પર આવ્યા છે અને તમારી બાજુમાં ગઢડામાં છે, કે ત્યાં જાજો તમે દર્શન કરજો, બડભાગી ત્યારે થશો, કે ત્યાં તમે જઈ હવે એના શરણાગત બનો. અને ડોશીને અમે આટલું કીધું એટલે ડોશી સમાધિમાં જાગ્યા અને સીધા ગરડે આવ્યા. લાડુબા જીવવાન મળ્યા અને લાડુબા જીવવાન કે કાનુડો અહીં રે, હજી કાનુડો નીકળતો નીકળે, બોલો અહીં કાનુડો રહેશ કે? ત્યારે લાડુબા જીવવાન કીધું, હા અહીં કાનુડો રહેશ. ક્યાં છે? અક્ષરવડીમ છે. અને પછી ડોશી મહારાજ પાસે અક્ષરવડીમ જ્યાં દર્શન કરવા માટે આવ્યા, મહારાજના દર્શન કર્યા અને મહારાજને દર્શન કરતાની સાથે ડોશીને સમાધિ લાગી અને સમાધિ લાગતાની સાથે ડોશી અક્ષરધામમાં ગયા. અને અક્ષરધામમાં જ્યાં ગયા તો અનંત કરોડો મુક્તોની મધ્ય મારને વિટાયેલા જોયા. મારને કહે છે, કહો હું તો એલા કાનુડોના ગોલોકમાં ગઈ હતી કે, પણ એને આવું નથી કે, ત્યાં બધા પોતપોતામાં મસ્ત છે, અહીંયા બધા તમારામાં મસ્ત છે, એટલો બંને ફરક છે યાદ રાખજો. ત્યાં બધા પોતપોતા મસ્ત છે, આ બધા તમારામાં મસ્ત છે. ઓહો આ બધું સુખ જોતા તો હવે મારું મન તમારી સિવાય ક્યાંય નહીં જાય. હવે મને યાદ આવ્યું કે એને મને કીધું તું ગોલકમાં ગઈ ત્યારે કે અમે જેની પાસેથી સામર્થ્ય પામ્યા છીએ એ તો ભગવાન સ્વામિનારાયણ અત્યારે તમારી બાજુ ગરડા ગામમાં બિરાજે છે. ત્યારે મને આ નહોતી પડી, મારા મનમાં એને કીધા પછી એમ થતું હતું તો કાનુડો કે જ, પણ કાનુડાથી પર થોડું કાંઈ હોય, પણ હવે મને આ પડી ગઈ, કાનુડાથી પર તમે છો, હવે બળભાગી બની ગઈ, હવે મારું મન તમારી છે ક્યાંય જશે નહીં. ત્યારે મહારાજ બોલ્યા, ડોશી તો જાઓ, અમારો તમને કોલ, તમારો અંત સમય જ્યારે આવશે અમે સ્વયં તમને તેડવા માટે આવશું. અને સંપ્રદાય ઇતિહાસ એમ કે ડોશીનો અંતકાળ જ્યારે આવ્યો, મહારાજ કે ડોશી હાલો તમને અક્ષરધામમાં તેડવા માટે આવે, જો તમારી માટે કેટલો બધો સાજ લાવ્યા છીએ, અનેક હાથીઓ અનેક ઘોડા અનેક રથો લઈને મહારાજ આવ્યા છે. અને ડોશીમાં આખા ગામમાં કીધું, અરે ભગવાન સ્વામિનારાયણ પોતે મને તેડવા માટે આવ્યા છે અને હું જાઉં છું ધામમાં અને તમે બધા ભજન કરજો સ્વામિનારાયણનું અને એના બનીને રહેજો જો મોક્ષની ઈચ્છા હોય તો. અને ડોશીના શબ્દ સાંભળી અનેક લોકોને પ્રતીતિ આવીને મહારાજને આશ્રિત બન્યા અને ડોશી દેહને છોડી મહારાજના ધામમાં સીધા આવ્યા. એવી અદભુત અદ્વિતીય મૂર્તિ મળી છે આપણને. માટે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કે નિરખી આનંદ રે પામી આવા રૂડા પ્રેમ સખીના સ્વામી, એવા સ્વામી મળ્યા છે. હવે જોજો કોઈનું સ્વામિત્વ પણ ન રહી જાય. પ્રેમ સખીના સ્વામી, સ્વામી શબ્દ, સ્વામી ભક્તો કોને કહેવાય ખબર? બધાયના માલિક હોય એને સ્વામી કહેવાય, બધાયના માલિક એને સ્વામી કહેવાય. જેનો માલિક કોઈ ન હોય, તમારા મનમાં થાય સંતોને સ્વામી કહે છે, એ ભગવાનને લઈને સ્વામી કહે છે. જેમ ભગવાનને લઈને અખંડાનંદ સ્વામીનો એક બહુ અદભુત સત્સંગ જીવનમાં પ્રશ્ન છે, કૃપાનાથ બ્રહ્મ કેટલા છે? મહારાજ કેમ એવો પ્રશ્ન કર્યો? તો કે કોઈ ભગવાન એકાંતિક ભક્તને પણ બ્રહ્મ કહે છે, અક્ષરને પણ બ્રહ્મ કહે છે, ભગવાનને પણ બ્રહ્મ કહે છે, બ્રહ્મ કેટલા? ત્યારે મહારાજ કે બ્રહ્મ તો અમે એક જ છીએ, બીજું કોઈ બ્રહ્મ છે જ નહીં. તો આ બધાને કહે છે ને? ત્યારે મહારાજ કહે એ બધાને બ્રહ્મ કહે છે, અમારે લયન કહે છે, એ બધાને અમારો સંબંધ છે, માટે બધાય બ્રહ્મ છે. અને સાંભળો, એક ક્ષણ અમને છોડી દે તો તરત બદ્ધ થઈ જાય. અને એ જ વાત મહારાજે લોયાના 13મા વચનામૃતમાં લખી, અક્ષર બધાયને ધારી રહ્યું છે, અમને પણ ધારી રહ્યું છે, પણ એક ક્ષણ અક્ષરને જો ગુમાન આવે કે હું પુરુષોત્તમ નારાયણને પણ ધારી રહ્યો છું, તો ઘડીના 6ઠા ભાગમાં અમારા સ્વરૂપમાં લીન કરી નાખી સ્વરાટ થકા બધાને ધારવા માટે હું સમર્થ છું. બ્રહ્મ એક જ છે, એમ સ્વામી પણ એક જ છે. સંતોને સ્વામી શબ્દથી સંબોધાય છે, એનું કારણ પણ એને ભગવાનનો સંબંધ છે, માટે સ્વામી છે. અને ભગવાનના સંબંધને અવલંબન કરી માયા થકી પર થયા, માટે સ્વામી શબ્દથી સંબોધ્યા. મારે અંત્યના 26મા વચનામૃતમાં લખ્યું, મારે કે ભગવાન તુલ્ય પૂજ્યોગ્ય સંત બને એનું કારણ શું, અને કેવા સંત ભગવાન તુલ્ય પૂજ્યોગ્ય બને, તો કે ઇન્દ્રિય અંતકણને દાબીને વર્તે, પણ ઇન્દ્રિય અંતકણના દાબ્યા દબાય નહીં. એવા જે સંત છે, ધન અને નારી બેમાંથી એકે જેને બાંધી ન શકે, જે ક્યારે એમાં લોભાય નહીં, એવા જે સંત છે એ ભગવાન તુલ્ય પૂજન કરો યોગ્ય છે. પણ યાદ રાખો, એ ક્યાં સુધી, તો કે એવી સ્થિતિ છે ત્યાં સુધી. અને એ સ્થિતિ ક્યાં સુધી રહે, તો કે એને જ્યાં સુધી ભગવાનનો સંબંધ છે ત્યાં સુધી. ત્યાં સુધી માયા એનાથી દૂર રહે, ભગવાનને છોડે તો માયા તો બાલ બલાને ભવ બ્રહ્માદિક જેવાને પણ લોયાના 17મા પ્રમાણે રોળીને લોથપોત કરી નાખે. માટે ભગવાનને લઈને સ્વામી છે, હકીકતમાં સ્વામી એ ભગવાન જ છે, એના છે બીજો કોઈ સ્વામી નથી. માટે અહીંયા પ્રેમાનંદ સ્વામી લખે, નિરખી આનંદ રે પામી આવા રૂડા પ્રેમ સખીના સ્વામી. એ શબ્દની સાથે આજની આપણી કીર્તન વિવચનની કથા પહેલું પદ પૂર્ણ થાય છે. આવતીકાલે આપણે બીજું પદ સાંભળશું. મારા જયનાદની સાથે અત્યારે મારી વાણીને વિરામ બોલો. સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામી નારાયણ ભગવાન.